हलवे हलवे शीत लहर मां, हलवे हलवे शीत लहर मां झूमी रही छे डाळो, हलवे हलवे शीत लहर मां झूमी रही छे डाळो, संगाथे सुख शोधिए रचिए एक हुफाळो माळो,
हलवे हलवे शीत लहर मां झूमी रही छे डाळो, हलवे हलवे शीत लहर मां झूमी रही छे डाळो, संगाथे सुख शोधिए रचिए एक हुफाळो माळो,
हलवे हलवे शीत लहर मां झूमी रही छे डाळो। सरियो शोधिए आपण साथे, मन गमता माळानु सपनु जोयु छे संगाथे,
अणगम तू ज्या होय कशुना, अणगम तू ज्या होय कशुना माळो हेत हुफाळो,
संगाथे सुख शोधिए रचिए एक हुफाळो माळो,
हळवे हळवे शीत लहर मां झूमी रही छे डाळो।
गमती क्षण ना चण चणिए ना कर शू फरिया,
मन गमती क्षण ना चण चणिए ना कर शू फरियाद, मखमल मखमल पीछा बच्चे रेशमी हो संवाद,
मखमल मखमल पीछा बच्चे रेशमी हो संवाद,
सपना केरी रजाई ओढ़ी हो, सपना केरी रजाई ओढ़ी मानिए स्पर्श सुमाळो,
संगाथे सुख शोधिए रचिए एक हुफाळो माळो,
हळवे हळवे शीत लहर मां झूमी रही छे डाळो।
मुलायम मखमली संवेदनानी सहज अने सरल अभिव्यक्ति तुषार शुक्लनी कवितानो लगभग पर्याय छे। तेमना कंठे छे सर्वांग संपूर्ण सुखद अने सौम्य प्रेमनू सुरीलू गीत। तेमनी कवितामां यौवन खरू पण आछकलाई के वेवलाई विनानू। तेमना पद्य अने गद्यमां चांदनी जेवी मृदु मंद शीतळता अनुभवाय। તેમની અભિવ્યક્તિ એવી કે કાવ્ય વાંચીને ચહેરા પર સ્મિત ફરકી જાય, છતાં તેમાં ખોટો આડંબર કે કૃત્રિમ ચમત્કૃતિ નહીં. દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એવી પંક્તિઓ કે પછી હવે પછીની મારી પ્રિય પંક્તિઓ, આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. આવા અસંખ્ય પ્રણય કાવ્યો જ નહીં પરંતુ શબ્દકેરી પ્યાલીમાં સૂરની સુરાપીને લ્યો અમે તો આ ચાલ્યા એવી ગંભીર રચના, અને ઓમકાર સ્વરસાત લયલીન દિનરાત જેવી ગૂઢ ગહન ભક્તિરચનાઓ આપનાર અમદાવાદના તુષાર શુક્લનો જન્મ જાણીતા સારસ્વત કુટુંબમાં 29 જૂને થયો, અને એમએ એલએલબીનો અભ્યાસ કરી તેઓ લેખન અને મીડિયા તરફ વળ્યા. આકાશવાણી ઉપર તેમણે લેખક અને ઉદ્બોધક તરીકે અનેક લોકપ્રિય કાર્યક્રમોનું સંચાલન કર્યું, અને આકાશવાણી રાજકોટ ઉપર કેન્દ્ર નિયામક તરીકે સેવા બજાવ્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ગુજરાતી કાવ્ય સંગીતના રસિક ભાવકો તેમને એક પ્રતિભાસંપન્ન ઉદ્બોધક તરીકે ઓળખે છે. તેમના દ્વારા સંચાલિત સંગીતનો કાર્યક્રમ હોય તેમાં જેટલું આકર્ષણ શ્રોતાઓને સંગીતનું હોય તેટલું જ તુષાર શુક્લના સંચાલનનું પણ હોય. આપણને 5-1 કાવ્ય સંગ્રહો, નાટક વગેરે આપનાર કવિ તુષાર શુક્લનો પરિચય તેમની આ મુલાકાત જ કરાવશે. તુષારભાઈ, સુર સંવાદમાં સ્વાગત છે. નમસ્કાર.
નમસ્કાર બેન.
તુષારભાઈ, તમારી ઓળખ ગુજરાતી સાહિત્યમાં ગીત કવિ તરીકે કરાવાય છે. તમને સંગીત પ્રિય છે અને સંગીતકારોના તમે પ્રિય છો. સાહિત્યમાં સંગીત અને સંગીતમાં સાહિત્ય વિશે કંઈક કહો.
સાહિત્યમાં સંગીત એ બહુ રસપ્રદ મુદ્દો તમે છેડ્યો. સાહિત્યમાં સંગીતના સંદર્ભમાં જો એવું કંઈક મનમાં હોય કે ગાઈ શકાય એવી જાતનું, જેને સંગીતબદ્ધ કરી શકાય એવી જાતનું લખાતું, કેટલું લખાયું કે કેવું લખાયું, કે મને એવું સમજાયું છે કે આપણી આખી પરંપરા જ સાહિત્યનો શબ્દ અને સંગીતનો સ્વર એ જોડે ચાલતી હોય એવી જ છે. આપણી ભાષામાં નરસિંહ એ આપણા ફર્સ્ટ કમ્પોઝર પોએટ છે, એટલે ત્યાંથી જ આ ચાલ્યું એવું છે. આપણે ત્યાં બે વસ્તુ જુદી નથી ચાલી, જોડે જોડે જ ચાલી. પછી તો જેટલા જ ભક્ત કવિઓની રચનાઓ યાદ કરશો તમને થશે, સૌરાષ્ટ્રની તો આખી સંત પરંપરામાં એમ જ છે. કશું લખાતું અને છપાતું એવું તો હતું નહીં, તો યાદ કેવી રીતે રહ્યું હશે? જો ગવાતું હોય તો જ યાદ રહે. એટલે સ્વરની સાથે ચાલતો શબ્દ છે ને એ લાંબો યાદ રહેશે. એનો લાભ કવિતાને મળ્યો જ છે અને એનાથી ભાષા પણ સમૃદ્ધ થઈ. વચ્ચેનો એક તબક્કો આવ્યો જયારે કંઈક એવી સમજણ જીવન વિશેની વિચ્છિન્નતાઓની અને અસ્તિત્વવાદની એ બી આવી, અને રિયાલિઝમ રિયાલિઝમ એવા બધા મુદ્દાઓ છીરાયા. ત્યારે સ્વાભાવિક છે કે એમ લાગતું હતું કે ક્યાંય સુરીલા પણ જગતમાં જ છે નહીં, અસ્તિત્વમાં પણ છે નહીં, કોલાહલ જ છે ભીતર ને બહાર, છિન્ન ભિન્ન છું ને. તો એ રચનાઓ સ્વરબદ્ધ કરવી મુશ્કેલ હતી બી. એટલે પઠનની કવિતાઓ હતી કે વાચનની કવિતાઓ હતી. ત્યારે થોડુંક ગુજરાતી સુગમ સંગીત કે કાવ્ય સંગીત તરીકે આપણે જેને ઓળખીએ એનાથી કવિતા દૂર ગઈ, અને પરિણામે એવું થયું કે કવિઓ માટેની કવિતા થઈ, સામાન્ય ભાવકો તેની સુધી ન પહોંચ્યા. એ ગાળો વચ્ચેનો જરા વેક્યુમ એવું શૂન્યાવકાશ આવ્યો હતો. વળી પાછી કવિતાએ પ્રખું બદલીને એવી રચનાઓ ગઝલ અને ગીત પણ એમાં સંગીત પ્રત્યેની રૂચિ વાળી કરી. એટલે સાહિત્ય માં સંગીત એને માટે મને લાગે છે એનો લય ગણો, એનો છંદ ગણો, જે કઈ એમાં નિહિત છે સંગીત. સંગીતમાં સાહિત્ય ની દ્રષ્ટિથી જોઉં છું જયારે આખી વસ્તુ ને, ત્યારે મને જવાબદારી સંગીતકારોની સ્વરકારોની દેખાય છે. મુશ્કેલી એવું છે કે જે સાહિત્યકારોને સીધો જ સંગીતમાં રસ કે અભ્યાસ ન હોય, એમ સંગીતકારોને પણ સાહિત્યમાં સીધી રૂચિ નથી. થોડાક મિત્રો જેમને છે એમનું કામ તરત જ દીપી ઉઠે, પણ ઘણા બધા ઈશ્વરે સરસ સંગીતની સમજ સાથે મોકલેલા મિત્રો છે, ખૂબ સુરીલા ગાયકો છે, પણ એ લોકોને સાહિત્યના શબ્દ સાથે કાંઈ લેવા દેવા ન હોય એવું કેટલીક વખત લાગે. એટલે સ્વરાંકન સાંભળીએ ત્યારે પણ એવું લાગે, ક્યારેક ગાતા હોય ત્યારે પણ એમ થાય કે આને સાચો શબ્દ ખબર નથી અને આટલો ખોટો શબ્દ એ ગાય છે, તો ગાતા એને એમ નહીં થતું કે આ કવિ કઈ કહેવા માંગે છે એ આમાં સ્પષ્ટ નથી થતું. તમે સાંભળ્યો રે મારો સાંભળ્યો સાંભળો, તો એમાં એક પંક્તિ આવે છે, મેં તો એને ખાલી ઘડામાં ટહુકો ભર્યો. હવે કેટલે બધે ઠેકાણે એ સ્વાભાવિક રીતે ટહુકો છે એટલે ગળું યાદ આવે, એટલે એને ખાલી ગળામાં ટહુકો ભર્યો એ આમ લોજિકલ લાગે છે ને સાંભળવામાં લોકોને કઈ તકલીફ પડતી નથી, પણ સિચ્યુએશનની ડિમાન્ડ હશે એટલે એને ગળામાં ટહુકો ભર્યો એમ પણ કહ્યું. તો એ પછી ગાયકની ફરજ છે કે એને કવિએ જે શબ્દ લખ્યો ને એ ગાવો. આ બધા નવા ગાનારાઓ બહુ સરસ આવ્યા છે, આ બધી સ્પર્ધાઓમાં પણ દેખાય, એમાં પણ આપણા ગુજરાતી છોકરાઓ છે. કેટલાક બાળકો ગુજરાતી વાંચી શકે છે એટલે બહુ સારું, પણ નવી પેઢીને તો બેન ગુજરાતમાં પણ એ મૂંઝવણ છે. મેં એવા ગુજરાતી ગાયકો જોયા છે કે જેમણે નોટની અંદર ઇંગ્લિશ લિપિમાં ગુજરાતી ગીત લખ્યું હોય, દેવનાગરી લિપિમાં લખતા, એટલે એવી દેવનાગરી લિપિમાં મારું ગીત લખીને મારી બાજુમાં બેસીને ગાતા કલાકારને મેં સાંભળ્યા. જેમ કોઈ લતાજી ગાવાના હોય ગુજરાતી ગીત તો એ હિન્દી દેવનાગરીમાં લખતા હશે, એવી શૈલી આપણા ગુજરાતી છોકરાઓ પણ ગુજરાતી ગીત માટે ઉપયોગમાં લે. આવી સ્થિતિ હોય ત્યારે સાહિત્યમાં સંગીત તો બરોબર છે, સંગીતમાં સાહિત્ય લાવવું હોય ત્યારે બહુ જ સભાનતા અને બહુ જ ચોકસાઈથી બધાએ કામ કરવું પડશે.
એક કવિ ઉપરાંત આપ કાવ્ય સંગીતના કાર્યક્રમોમાં ઉદ્બોધક સંવાહક તરીકે પણ રસિક શ્રોતાઓના પ્રીતિપાત્ર છો જ, શું આપનો આ રોલ આપના સંગીત પ્રેમનું જ પરિણામ છે?
આ મારો રોલ છે ને એ મારો મારા સાહિત્ય પ્રેમમાંથી જન્મ્યો, કંઈક મારી મારું કન્સર્ન એ સાહિત્યનો શબ્દ છે, કવિતા એ મારી ચિંતા છે મારી, અને હવે તો એ ચિંતા કરતા એક સ્ટેપ આગળ જઈને પ્રાથમિક થઈને ભાષા એ મારી ચિંતા, મારી માતૃભાષા એ થઈ ગઈ છે, એ રીતે હું એમાં આવ્યો છું. પણ અલબત્ત મને સંગીત ગમે છે સાંભળવું, મને ખરેખર આવડતું નથી, મને ખબર ન પડે કોઈ રાગના ફેર સુર તાલની કોઈ એવી હોશિયારી એવું કશું છે નહીં, એવું કશું હું જાણતો નથી, પણ ખૂબ સાંભળતા સાંભળતા કેટલીક વસ્તુઓ મનમાં રમતી રહે, એટલે ક્યારેક સરસ એવું મને એમ લાગે કે આ બહુ સરસ થયો એટલે ત્યાં મજા પડી જાય, મને એમ લાગે કે આમ કઈ બહુ મજા ન પડી, એટલે એટલા પૂરતો એ ક્ષેત્રમાં હું આવ્યો છું. અને હવે તો મને આ શૈક્ષિક નિવૃત્તિ લઈને મેં કામ જ એ રીતે નક્કી કર્યું છે કે આ કરવું, અને એને માટે પહેલા તો થોડુંક મિજાજ પડે એવો હતો અને હું આમ અમુક રીતે અમુક કાર્યક્રમો અને અમુક આશીર્વાદ હોય તો બેસી નહોતો શકતો. હવે મેં જોયું કે આજે નવી પેઢી છે એ સંગીતના ગુજરાતી કાવ્ય સંગીતના કાર્યક્રમમાં આવતી નથી, એને જે સુધી જો ગીત પહોંચાડવું હશે તો એ જ્યાં આવે છે ત્યાં જવું પડશે, અને એ લોકો હજુ આ સોશિયલ ગેધરિંગમાં આવે છે, લગ્ન સમારંભ હોય ત્યાં બધા છોકરાઓ એ પેઢીના ભેગા થાય છે. અહીંયા હવે અમદાવાદમાં એક સારું શરૂ થયું કે પહેલા ગરબા જ થતા હતા રાત્રે, હવે સંગીત સંધ્યામાં લોકો ગીતો સાંભળે, તો એવા કાર્યક્રમનું સંકલન કરવા જવું કે જેમાં ભલે થોડા આગા પાછા થતા હોય લોકો, પણ એ છોકરાઓને જયારે એ ગીતો અને ગીત વિશેની થોડી મારી વાત એ સંભળાય કે ત્યારે કેટલીક વખત એને કલ્પના નથી આવતી 1.5 કલાક પછી કે આપણે એક પણ હિન્દી ગીત સાંભળ્યું નહીં અને મજા આવી.
સાહિત્ય સંગીતની આ સહિયારી પ્રીતિ જ આપને આકાશવાણી તરફ દોરી ગયેલી?
આકાશવાણીમાં હતો એટલે આ તરફ વળ્યો,
એવું છે.
આકાશવાણી એ મને ઘણું બધું આપ્યું છે, મારી જે કઈ મારું બીઈંગ છે એમાં એનું બહુ મોટો યોગદાન છે. ત્યાં હું પહેલી વખત ઉચ્ચરિત શબ્દ સ્પોકન વર્ડ સાથે પરિચયમાં આવ્યો, કે જે લખવાની મને ટેવ છે અને મારું લખવાનું હવે તમે દાખલા તરીકે હું ગુજરાત સમાચારમાં 1-2.5 એ નામથી કોલમ દર બુધવારે લખું છું, તો એમાં મારા મિત્રો જે વાંચે છે કે છે કે તુષાર જેવું તમે બોલો છો એવું લખો છો, એટલે મને બોલવાની તાલીમ એ રેડિયોએ આપી, રેડિયોએ મને નિશ્ચિત મર્યાદામાં બોલવું આ બંને તાલીમ મને ત્યાંથી પડે.
રેડિયો પર તમે અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા, એક માધ્યમ તરીકે રેડિયોની આજ અને આવતીકાલ કેવી લાગે છે?
હવે એની આજ જોઈ થઈ ગઈ, અત્યારે જે આ FM બેન્ડ આવ્યા છે એને રેડિયોને માધ્યમ તરીકે ફરી પાછું ગૌરવભર્યું સ્થાન અપાયું. અમદાવાદ શહેરની અંદર આજે જે FM બેન્ડ ઉપર પ્રસારણો થાય છે એના જે પ્રેઝન્ટર્સ છે અત્યારની નવી ભાષામાં રેડિયો જોકી, એ લોકો ખૂબ લોકપ્રિય, એ લોકો સ્ટારડમ એન્જોય કરે. આપણને એમ થાય કે એક જમાનામાં જે રેડિયો પછી આમ સમાચાર વાંચતી વખતે આ સમાચાર આપને લેમ્યુઅલ હેરી વાંચી સંભળાવે છે, તો એ અવાજનો એક મિજાજ રહેતો, એ મનમાં એવો ગુંજ્યા કરતો, એ રેડિયોની ઓળખ પછી ચાલી ગઈ. આ હવે એ રીતે સિદ્ધાર્થીએ કે રેડિયો પાછળ આવી ગયો. હવે રેડિયોની જવાબદારી છે અને આ મિત્રોની જવાબદારી છે કે પાછો તો લઈ આવ્યા છે, હવે એના દ્વારા એવું શું કેટર કરવું.
દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને બીજાવું ગમશે કે કેમ, પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને બીજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ.
આપ સાંભળી રહ્યા છો શ્યામલ મુનશીના સ્વરમાં કવિ તુષાર શુક્લની કાવ્ય રચના.
ચાવાને ચુમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું, આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે, ઓઠોથી બોલે કે ખીજું. ચાવાને ચુમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું, આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે, ઓઠોથી બોલે કે ખીજું. ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ, અંતે તો હેમનું હેમ, હેમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને બીજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. રહેશો પ્રવાસી, મન મૂકી મોરશો તો મળશે મુકામે, સરનામું સામી અગાશી. ડગલે ને પગલે જો પૂછા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી, પૂછો તો મળશે મુકામ એનું સરનામું સામી અગાશી મન ગમતો મોગરો મળશે વટાવશો વાધાની વાડ જેમ જેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને બીજાવું ગમશે કે કેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ એમ પૂછીને થાય નહીં પૂછીને થાય નહીં પૂછીને થાય નહીં પ્રેમ
તુષારભાઈ તમારી કવિતામાં સંગીતમયતા તો છે જ, પણ હું તમારી કવિતામાં પ્રેમના જુદા જુદા પહેલું તેની નાજુક અભિવ્યક્તિ પર આફરીન છું. પૂછીને થાય નહીં પ્રેમ સંગ્રહની કવિતામાં તાજો યૌવન સભર પ્રેમ છે, તો એ ઉદાસી સાંજનીમાં સ્થિર શાંત પરિપક્વતાને પામેલો પ્રેમ એની અભિવ્યક્તિ છે. આટલા પ્રણય કાવ્યો લખવા છતાં આ તાજગી કેવી રીતે?
આખા વિષયને બહુ છે, એટલે કે આ પ્રેમને આ સંવેદનાને વિષય કરતા હતો, બહુ તીવ્રતાથી અનુભવું છું. અને મેં એને બહુ, અને બીજું એમાં મેં, હું બહુ બને એટલો પ્રામાણિક રહેવાનો પ્રયત્ન મેં કર્યો છે. મેં એને નૈતિકતાના કોઈ ખોટા ટેબુસ સાથે જોડ્યો નથી. મારા એ આખું આખું પુસ્તક જ પ્રેમ ઉપર કરવા પાછળનો હેતુ જ હતો. એમાં તમે જુઓ તો પાછળ એમાં એના મનના મેઘધનુષની વાત છે, તો મેં એમાં તનને પણ વગાડ્યું નથી. મેં જ્યાંથી અટક્યો શબ્દ સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત એવી પંક્તિ પણ લખી છે, કારણ કે એના બધા જુદા જુદા જુદી જુદી રંગ જાય છે. અત્યારની પેઢીને મને લાગે છે કે આ એ લોકોને જે અનુભવાય છે, જે એમની પેઢીને જ અનુભવાય છે એવું નથી, અમારી અને આપણી ને એની પહેલાની પેઢી પણ આવું જ અનુભવતી તો હશે. પણ આપણે કહેવામાં સંકોચ વાળા માણસો, અથવા તો કવિતામાં પણ બહુ અભિવ્યક્તિની બાબતમાં જરાક ધ્યાન રાખતા. અગાઉના સરસ સિનેમાના ગીતમાં છૂલે ને તો નાજુક હોઠો કોઈએ તો કુછ ઓર નહીં હૈ જામ હૈ યે એમ કહેતા હતા, અને એ જ હોઠ અહીંયા હવે ભીગે હોઠ તેરે તરીકે આવ્યા. આખી અભિવ્યક્તિ થોડીક મુખર થઈ ગઈ.
બરાબર.
મેં મારી કવિતામાં એનું એ મિજાજને સમજીને ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કર્યો, એટલે કદાચ એ તાજગી સચવાય છે.
આપણે એ ઉદાસી સાંજની વાત કરી, આ પુસ્તક કાવ્યાત્મકતાની દ્રષ્ટિએ તો ઉત્કૃષ્ટ છે જ, પણ એનું ફોર્મેટ, એનું પ્રેઝન્ટેશન પણ અદ્ભુત છે. સચિત્ર કાવ્ય સંગ્રહ બનાવવાનો આવો વિચાર કેવી રીતે આવ્યો? આ નવતર પ્રયોગ લાગે છે.
મને લાગે છે કે આખે આખું પુસ્તક કવિતાનું એ ફૂલ ફોટોગ્રાફનું ફ્રેમ પર થયું હોય એવું બીજું કોઈ ધ્યાનમાં મારા પણ નથી આવ્યું. અને એ પણ કલર્ડ ફિલ્મ, એટલે બધા મિત્રો એટલે પ્રકાશક મિત્રોને પણ થોડુંક આમ ટેન્શન થયું હશે, પણ મને અમસ્ત એક વિચાર એવો હતો કે આ મારો વિષય જે છે એમાં હું, તું, સાગરકાંઠો અને સાંજ આ ચાર પાત્રો છીએ, તો એને કેવી રીતે, જેમ હું અને તું છીએ એમ મારી દ્રષ્ટિએ પેલો સાગર અને સાંજ પણ છે. હું ને તું તો લખાણમાં આવ્યા કરે, પણ સાગર અને સાંજ તો દ્રશ્યમાં આવે તો વધારે મજા પડે. એટલે વિચાર હતો સંજય વૈદ્ય અમારો બહુ સુંદર ફોટોગ્રાફર અને પુસ્તકનો બહુ સારો પ્રકાશક પણ છે, એટલે સંજય આ સુંદર ફોટોગ્રાફ સાંજના જે એની પાસે હતા, એટલે આ પુસ્તક આ રીતે બન્યું. અને એના એટલે એક પાના ઉપર વાત ચાલતી હોય સદતોક્તિ એવી રીતે પ્રોઝમાં એક પેરેગ્રાફ મૂક્યો અને બીજી બાજુ સાંજનું એક ગીત મૂક્યો.
તુષારભાઈ, આપે અનેક કાર્યક્રમો માટે વિદેશની મુલાકાતો લીધી છે. આપણે હમણાં જ વિદેશની આપ તમારી મુલાકાતોની વાતો કરતા હતા, અનેક રસિકોને મળવાનું થયું હશે. સિડનીના ગુજરાતી ભાવકો, કાવ્ય સંગીતના ભાવકોને તમે શું શું સંદેશ આપશો?
વિદેશની ધરતી પર પોતાની ભાષા અને પોતાની ભાષામાં રહેલું ગીત, પોતાની ભાષામાં રહેલી ગઝલ, એ જાળવવા માટેની સજગતા એ હોય તો ખૂબ ગમે. હું બે એક વર્ષ, ત્રણ મહિના ને બબે મહિના ને અમેરિકામાં કર્યો, મેં જોયું કે આ રૂચિ ત્યાં છે. જેમ અમદાવાદમાં છે એમ ત્યાં પણ બે પ્રકારના શ્રોતાઓનો વર્ગ છે. એક કાવ્ય સંગીતના પ્રેમીઓ છે, જે લોકો નવું જે લખાય છે, સ્વરબદ્ધ થાય છે, એ સાંભળવાના શોખીન હોય. અને એક બીજો મોટો વર્ગ જેમ અહીંયા હોય એમ ત્યાં પણ એવો છે કે જેમને જે જૂના ખૂબ લોકપ્રિય ગુજરાતી ગીત છે એ સાંભળવા ગમે છે, પણ એ ગયા છે ત્યારથી અથવા આફ્રિકાથી અમેરિકા ગયા છે ત્યારથી એમને માટે એક સ્થિર ચિત્ર છે, એટલે એમના મનમાં ત્યાં અટકી ગઈ છે આખી વાત. તો એ ગાળાના જે ગીતો છે એ ખૂબ લોકપ્રિય છે ને, એ સાંભળે છે લોકો. એટલે સિડનીમાં પણ દોસ્તો એવું કંઈક કરતા રહે તો ખૂબ આનંદ આવે. અને તમે 1950માં દીવાદાંડી ફિલ્મમાં આ ગીત લખાય આંખનો અફીણી, હજુ આજે પણ જયારે એને ઉંમર જ ન અડતી હોય એ રીતે ગીતને લોકો ઝીલતા હોય તો એનું કઈક જાદુ છે, જાદુને સ્વીકારવું પડે.
તુષારભાઈ, એક મનીષા છે આપની પ્રિય કવિતા આપના સ્વમુખે સાંભળવાની.
તમે પેલી એક ઉલ્લેખ જે કર્યો મારી કવિતાનો, દરિયાના મોજા એ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. અને પછી પ્રેમની મારી જે રચનાઓ છે એની તાજગીના સંદર્ભમાં જે પૂછ્યું એ મને એક નવું ગીત યાદ આવ્યું જે મેં કદાચ 2 દિવસ પહેલા લખ્યું, પણ આ તાજગીના સંદર્ભમાં જ લખ્યું છે. ને પેલું જે મિજાજ છે એ એક પુરુષનો મિજાજ છે, તો મને થયું કે સ્ત્રી પણ કેમ ના આ વાત સંવેદતી હોય અને એને પણ કંઈક કહેવું તો જોઈએ પ્રેમના આ ભાવ વિશે, એના મનમાં શું અપેક્ષા છે પ્રેમ સંદર્ભે. એટલે જયારે દરિયાના મોજાના નું આ એ રચનાનું એક ફિમેલ વર્ઝનમાં જો વાત મૂકવી હોય તો કેવી હોય શકે. અને મારી પાસે પ્રતીક તરીકે એ જ દરિયાનું મોજું અને રેતી બે જ છે. એ રચના હું સંભળાવું સાવ નવી છે, સૌ પ્રથમવાર કોઈ એને સાંભળશે, વાંચ્યું તો હજુ કોઈએ નથી પણ પહેલી જ વાર સાંભળશે.
અમારું સદભાગ્ય, સંભળાવું.
પેલી મોજાએ ભીંજવેલી રેતી સજન, પેલી મોજાએ ભીંજવેલી રેતી સજન, મને કાનમાં એ એટલું કહેતી સજન, તારા સાજનને એવું સમજાવને રોજ મોજું થઈ મળવાને આવને. રોજ ભીંજાતી રેત થાય કોરી ધાકોર, રોજ ભીંજાતી રેત થાય કોરી ધાકોર, રોજ ભીંજવતા મોજા પણ નવા નકોર, એક તરફે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત, હું તરસું તું વાલક વરસાવને, મને મોજું થઈ મળવાને આવને, કોરી રેતી ને ભીંજવતા મોજા સમો, કોરી રેતી ને ભીંજવતા મોજા સમો, પ્રેમ વર્ષો વીતે ને તોય રહેતો નવો, કોરી રેતી ને ભીંજવતા મોજા સમો, પ્રેમ વર્ષો વીતે ને તોય રહેતો નવો, કોઈ બાંધે ના કોઈને એ સાચો સંગાત, કોઈ બાંધે ના કોઈને એ સાચો સંગાત, કેવો પળપળનો બેઉ જણા માણે છે સાથ, તારા હૈયાને તું પણ સમજાવને, મને મોજું થઈ મળવાને આવ, તું દરિયાનું મોજું હું કાંઠાની રેત, તે જો પૂછું હોત છીપને તો એ પણ કહે, તું તો કોરપ ઉઢીને તને ખીજવું સજન, તો જ થાય ને તને કે આને ભીંજવું સજન, મને ભીતરથી આજે છલકાવને, મને મનગમતું મનભર ભીંજાવને.
શું વાત છે,
મનમાં એ જ ભાવ હતો કે બંને વચ્ચેનું પ્રેમ નિત્ય નૂતન રહેવો જોઈએ, એ જેવો જૂનો થાય છે ને પછી પ્રેમ જૂનો ન થઈ શકે, પણ એ જે જૂનાપણું છે એ રૂટીન છે, જે એ રૂટીનની ડલનેસ એને કારણે સતત એવું લાગ્યા કરે છે કે હવે પહેલા જેવું ચાહતા નથી અથવા કશુંક આપણી વચ્ચે હવે ખૂટ્યું છે, એ રૂટીનને તમારે બદલવું પડે. તો મને એમ થયું કે આ બે વચ્ચે કેમ આટલો પ્રેમ આ સદીઓથી છે, રેતી અને મોજા વચ્ચે, ને રેતી પણ એમ અપેક્ષા એવી જ રાખ કેમ ના રાખે, તો રેતીને કેમ એમ ન થાય, રેતી પણ એમ કહે છે કે હું તને ન બાંધું તો તું મને ન બાંધ, રાઈટ. એટલે કવિતા છે ને એ એટલી બધી રીતે આમ ઉપયોગી થતી હોય છે અને એને કેટલીક પંક્તિઓને આ રીતે લોકો પછી યાદ રાખીને કોઈ એવી કપરી ક્ષણે એમની સ્મૃતિમાં તાજી થાય તો વાત સાચવાઈ જતી હોય છે, એટલે મને એ વાતનો આનંદ હોય કવિતામાં.
તુષારભાઈ, તમે તમારા રસાળ ઉર્મિસભર કવનોથી અનેક ભાવકોના યહૈયા રસ્તરબોળ કરતા આવ્યા છો. તમે તમારી મૌલિક અભિવ્યક્તિથી ગુજરાતી કવિતાને ઉર્ધ્વગતિ બક્ષો છો. આવી રહેલા વર્ષોમાં આપના નવીન સર્જનોની, આપની કવિતાની ચાહકોને પ્રતીક્ષા તો જરૂર રહેશે. આજે મને સમય આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. સમયમાં જાતે પણ ઓસ્ટ્રેલિયા
આવવાનું છે. મને આવવું જ છે. અને ત્યાંના જે મિત્રો છે ત્યાં પણ અમદાવાદમાંથી આવીને સેટલ થયેલા અને કલા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક દોસ્તો મારા છે, એટલે ક્યારેક ચોક્કસ આવવું છે.
જરૂર આવો. આજે મને સમય આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને જન્મદિનની હૃદયપૂર્વક શુભેચ્છાઓ.
થેન્ક યુ આપનો, આપની ચેનલનો, અને આટલે દૂર માતૃભાષામાં તમે બધા જે કામ કરો છો એનો આનંદ વ્યક્ત કરી અને હું પણ મારા તરફથી પ્રસન્નતા ની લાગણી પ્રકટ કરું.
ખૂબ આભાર.
સપના કે રાસમ આંખો ના આકાશ માં કાંપતો નીતિ નિયમ
શાની
सखी दे ताली आवत घट मन ना वे
ताली
प्रिय ले ताली
सखी दे ताली।